લાગે છે તમને મહારાજ પૃથ્વી પરથી વિદાય લઈ ગયા હોય એવું. સત્સંગમાં પ્રગટ બિરાજે છે ને. અને મહારાજે પણ એમ જ કીધું છે, મહારાજ કે જે એમ માનશે મેં આ પૃથ્વી પરથી વિદાય લીધી છે એને અજ્ઞાની કુસંગી સમજ્યો. જે એમ માનશે સદૈવ મહારાજ તો સત્સંગમાં સદૈવ વિચરણ કરે છે એને જ જ્ઞાની સત્સંગી સમજ્યો. અદ્ભુત હરિસ્મૃતિના કથાના માધ્યમથી પૂજ્ય પૂર્ણેશ્વર સ્વામીએ આપણને મહારાજના સ્વરૂપની અંદર ડૂબાડ્યા. હવે આપણે એ જ મહારાજ કેમ કરીને રાજી થાય છે એ પોતાના અંતર્ગત અભિપ્રાયો જે ઠાલવા છે એને સાંભળવા માટે પ્રયાસ કરશું. આપણે સવારના બે વચનમાં વાંચ્યા હતા, 52 અને 53. 52માં વચનમતમાં શું આવ્યું હતું કોને યાદ રહ્યું છે? કયો લાલજી બાપા, બોલો લાલજી બાપા. ચાર શાસ્ત્રને જાણે તો પૂરો જ્ઞાની કહેવાય. કયા ચાર શાસ્ત્ર? સાંખ્ય, યોગ, પંચરાત્ર, વેદાંત. વેદાંત અને પંચરાત્ર. સાંખ્ય શાસ્ત્ર શું માને છે? પચીસમાં ભગવાનને માને છે. યોગશાસ્ત્ર 24 તત્વ, 25માં જીવીશ્વર અને 26માં ભગવાન. વેદાંત શાસ્ત્ર સર્વવ્યાપક, સર્વાધાર અને સર્વાધાર, સર્વવ્યાપક, સર્વ અંતર્યામી ભગવાનને સમજે છે. પંચરાત્ર શાસ્ત્ર જે સર્વથી પર તત્વ છે એ જ વાસુદેવ રૂપે થાય છે, શંકરસણ રૂપે થાય છે. આ લોકની અંદર પણ જ્યારે પધારે છે ત્યારે એ ભજન કરવું યોગ્ય છે, એનું ભજન કરે ત્યારે જીવની મુક્તિ થાય છે, એમ ચાર શાસ્ત્રની વાત આવી હતી. પછી 53માં શું આવ્યું હતું? કયો કિશોરભાઈ, બોલો કિશોરભાઈ. સત્સંગમાં વધવા ઘટવાનું. મહારાજ કે મોટા સાધુનો જો અવગુણ લે તો ઘટતો જાય છે અને ગુણ લે તો વધતો જાય છે. અવગુણ તો લેવો જો મોટા પંચવર્તમાનમાં ફેરો હોય તો, પણ સ્વાભાવિક પ્રકૃતિ જો અવગુણ લેવો નહીં. એ 53મું હતું. હવે કેટલામાં આવ્યું છે? 54મું. સ્ત્રી ભક્તો કેવડાયું છે કે ચણોઠી બાજુની વાડીમાંથી ઠાકોરજી હિંડોળો કરવા માટે ચોરીને લીધી. ચોરીને લે આમ પૂછાવીને લીધી, એમ જો પૂછવું જોઈએ, મારી આજ્ઞા છે. ને તો શિક્ષાપત્રી ભાષ્યમાં એમ લખ્યું કે એ સણોઠીનું ફળ તો મળે પણ એ વાડીવાળાને મળે. હા, ને ચોરીનું કર્મ લાગે માટે પ્રાયચિત માટે 11-11 માળા કરવાની, પછી ફરીને ચણોઠી લેવા જવું હોય તો પૂછીને લેવી, એટલી મારી આજ્ઞા છે. મંદિરની વાડીમાંથી લીધું હોય તો પ્રાયચિત નથી હો ભાઈ, જોજો. પડખીને ખેતરવાળાની વાડીમાંથી હોય તો, મંદિરની વાડીમાં લીધું ને ઠાકોરજી માટે લીધી છે તો પ્રાયચિત નથી. અને એમ જો નળક નક્કી કરીને તો આ ખેતરમાંથી આ બધાને પ્રાયચિત કરવું પડે એમ છે, તમને ખબર છે? અમારે એક મહેનત તો રહેતી ને શિબિરમાં, પછી અમારે માંડી વીરમાં પણ નથી રહેતું. એટલે બધાને માફ. 54નું વચન તમે વાંચીએ. સ્વામિનારાયણ અરે, સ્વામિનારાયણ અરે. સંવત 1876ના મહાવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર ગાદી તકિયા નખવાઈને બિરાજમાન હતા. ને દોળો ખેસ પહેર્યો હતો ને જરિયાન છેડાવાળો કસુંબી રેટો ઓઢ્યો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેટો માથે બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. કોઈને કેવું છે? ઉશાંગળી કરો, સભા યાદ રહેવાને. જેટલા રાખે જેટલા જ રાખે, એને એને નક્કી કર્યું આપણે રાખ્યું છે ને ઓલા એ નક્કી કર્યું નથી જ રાખ્યું, એમ એટલે બે નક્કી કરીને રાખ્યું છે. એટલે હું નથી પૂછું, હાલો. પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, હે મહારાજ, સ્વામી બોલે છે ને એમાં પ્રેમ નીતરી રહ્યો છે. હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ કંદમાં જનક રાજા તથા નવયોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય. એકાદશ કંદની અંદર જનક વિદેહી નવયોગેશ્વરોની વચ્ચે જે સંવાદ છે એમાં ભાગવત ધર્મની બહુ મોટી મહત્વતા બતાવી છે કે ભાગવત ધર્મ વતે જીવાત્મા મુક્તિપદને પામે છે, પણ એ ભાગવત ધર્મનું પોષણ કેમ થાય એનો વિસ્તાર ત્યાં કર્યો નથી. તો તમે કરી દો. મહારાજ કે મહારાજને કહે છે, મહારાજ તમે એનો વિસ્તાર કરી દો કે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય, અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય. એક પ્રશ્ન, બે પ્રશ્ન કે મહારાજ શ્રીમદ ભાગવતને એકાદશ કંદના અંદર નવયોગેશ્વર જનક વિદેહીના સંવાદમાં ભાગવત ધર્મનો ખૂબ મહિમા કીધો, એનું પોષણ કેમ થાય, અન જીવને મોક્ષનો દરવાજો ઉઘાડો કેમ થાય. પછીજી મહારાજ બોલ્યા છે, સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મય જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાન એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. બાકી મહારાજ ગજબ કર્યો. મહારાજની બાબતમાં તમે આડોડાઈ કરીને કંઈક અલગ કરો તો વાત અલગ છે, બાકી મહારાજ ક્યાંયથી છીંડું રહેવા દીધું નથી. એમ ન કીધું મહારાજ કે સાધુના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય, એમ ન કીધું. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ન કીધું, મહાત્મ્ય સહિત ભક્તિ. ચારે યુક્ત એવા જ એકાંતિક સંત એના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય, મોક્ષનો દરવાજો ઉઘાડો થાય. એટલે લાગટ હરખું નથી કરી ગયા મહારાજ. જોકે મહારાજે તો બહુ ક્લિયરિટી બધી બતાવી. મધ્યના 60માં મહારાજ કે જે એમ કે આપણે બધા સાધુ હરખા એને અડધો વિમુખ જાણવો. બોલો મહારાજ કે આવી સમજણ કોઈ દી રાખતા નહીં. અહીંયા પણ મહારાજ બહુ સરસ કહે છે, મહારાજ કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ ચારે યુક્ત એકાંતિક જે સાધુ છે તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે, અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉગાડું થાય છે. એવા સાધુના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય અને મોક્ષનો દરવાજો ઉઘાડો થાય. પણ એમાંય પાછી મહારાજ એક વિશેષતા વાપરી, એના સંગ થકી શબ્દોનો મૂક્યો, એના પ્રસંગ થકી મૂક્યો. પાછો જો સંગ અને પ્રસંગમાં બહુ મોટો ભેદ છે, યાદ રાખજો. સંગ અને પ્રસંગમાં બહુ મોટો ભેદ છે. સંગ કોને કહેવાય અને પ્રસંગ કોને કહેવાય, આમ આમ સાદી રીતે સમજીએ તો સમજાય. ઘણા બધાય દોરાને ભેળા કરીને મૂકી દો એને સંગ કહેવાય, એ દોરાને આટી મારીને વણો એને પ્રસંગ કહેવાય. સમજાય? સંગ છે ને એ દોરા ભેળા હોય તો આમ 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 મૂકે ને તો તમે જોજો, આમ ભેગા મૂકો ને તો આમ તમને અલગ અલગ તાતણા દેખાય. જ્યારે આટી મારી હોય ને વણ્યા હોય ને એ જીવે ત્યાં સુધી ભેળા જીવે, મરે તો ભેળા મરે. એને કોઈ ખળગાવે ને તો ભેગા ભેગા હળગે, ભેગા ભેગા હળગે, અલગ પડે નહીં. એની કહેવાય પ્રસંગ. અનભક્તો ગુણ તો તે દાડે જ આવે જ્યાં દાડે પ્રસંગ કરે. એવા સંપ્રદાયમાં સંતો ક્યાંક ક્યાંક આપણને જોવા મળે કે પોતે બહુ સારા સાધુ હોય, બહુ સારા સાધુ હોય, એને સેવી સેવીને ઘણા બધા હરિભક્તો પણ પરમ એકાંતિક કે પરમ એકાંતિક સ્થિતિને પામ્યા હોય, પણ એના ત્યાગી શિષ્યો જેટલા એમ એકેમાં કાંઈ ગુણ ન હોય. એવા સંપ્રદાયમાં ક્યાંક ક્યાંક સાધુઓ આપણે જોયા છે કે એને ત્યાગી શિષ્યોમાં એક પણ ગુણ ન હોય અને પોતે મહાસંત હોય. તો ભેગો સંગે તો કોણ વધારે રહ્યા હોય, સાધુ રહ્યા હોય કે ગ્રસ્થ રહ્યા હોય, શું કહો? ભેળા તો સાધુ જ રહ્યા છે ને, પણ એ બધાએ સંગ જ કર્યો, પ્રસંગ કોઈ ન કર્યો. અને ગ્રસ્થ તો મહિને બે મહિને ચાર મહિને છ મહિને વર્ષદાળે ભેગો થતો હશે, પણ એને પ્રસંગ કર્યો. ભલે દૂર રહેતો તો એની અંદર ગુણ આવ્યા, ઓલો ભેળો રહેતો હતો પણ સંગ કર્યો, પ્રસંગ ન કર્યો, પરિણામે એની અંદર ગુણ આવ્યા નહીં. એવા એવા સંતો આપણે ઘણા બધા જોયા છે. એવા સંતોને જોઈને ત્યારે આપણને અહોભાવ થાય અને એના શિષ્યો પર આપણને દયા આવે કે ઓહો કેવા સાધુ, અને એની અંદર કાંઈ ગુણ ન આવ્યા. તમે વિચારો મુક્તાનંદ સ્વામી કેવા સંત કહેવાય, જેની અંદર કોઈ મણા નહીં, મહારાજ જેને માનું બિરુદ આપે એવા મુક્તાનંદ સ્વામી. સ્વામીને એક દાડો પેટમાં આફરો ચડી ગયો, આફરી ચડી. ગોપાળાનંદ સ્વામીને ખબર પડી કે સ્વામીને આફરી ચડી, એટલે સ્વામી દોડતા દોડતા ગયા. અને મીઠું પાણીને પાયું થોડું ખરખું થયું. સ્વામી કે પણ આમ કેમ અચિંતા થયું, શું સ્વામી જીમ્યા હતા? તો કાંઈ જીમ્યું નથી, ખાલી ખીચડી જીમો, કશું જીમો નહોતો, ખાલી ખીચડી જીમો. સ્વામી કે પણ ખીચડી ખાલી જીમ્યા અને આવું થાય નહીં કે ખીચડી જીમ્યા? એના સાધુને પૂછ શું સ્વામીને જમાડી, તો ખીચડી જ ખાલી. સ્વામી કે ખીચડી શમત કરી, તો કા જોઈને ખીચડી પડી? સ્વામી ખીચડી જોઈ, ડબ્બાની અંદર હતી, પણ જેટલી ખીચડી એની 25% ઉંદરની લીંડીઓ અંદર, અને લીંડીઓ હતી ખીચડી કરીને સ્વામી જમાડેલી, જેને કારણે આફડો ચડ્યો. ત્યારે ગોપાળાનંદ સ્વામી પહેલાં સાધુને વિઢેલા, તને કાંઈ ભાન છે? મુક્તાનંદ સ્વામી જેવા જેને ભગવાન સ્વામિનારાયણ ગુરુ તરીકે બોલાવે, જેની પાસે ભલભલાના મસ્તક ઝૂકી જાય એવા મહાબ્રહ્મનિષ્ઠ સંત, અને તું એને આ લીંડીઓળી ખીચડી ખવડાવી દેશ, જરાક સાફ તો કર. પેલો સાધુ કે મારી પાસે એવો ટાઈમ નથી, કે તમને બહુ મહેમાન, તો તમે કોકને નિમી દો, એ રસોઈ બનાવીને જમાડી દે, કે મારે વાંચવું હોય, લખવું હોય, એમાં ખીચડી સાફ કરવા રહો તો ક્યારે રાંધું, અને ખીચડી સાફ કરવા રહો તો ક્યારે પછી ભણું, ક્યારે હું લખું વાંચું? વાત સમજાય તમને? મુક્તાનંદ સ્વામી જેવા સંત એની હારે રહેતો હતો, પણ એનો સંગ એને લાગ્યો નહીં. કારણ કે સંગ હતો, પ્રસંગ કર્યો. પ્રસંગ જ્યારે જીવાત્મા કરે ત્યારે જ એના ગુણ જે છે એ મુમુક્ષની અંદર આવે, ત્યાં સુધી પ્રસંગ વિના ગુણ આવતા નથી. ગમે ઉદ્ધત હોય પણ ગુણ આવે જો પ્રસંગ થાય તો. એટલે મહારાજે પ્રસંગ શબ્દ મૂક્યો, પ્રસંગ. આ જ વાત મહારાજે અંત્યના 38માં જરાક ફેરવીને લખી. મહારાજ કે એવા જે મોટા સાધુ અલ્પવચનમાં ફેર પડત, મહત્વચનમાં ફેર પડ્યો એમ માનતા હોય એવા જે સાધુ, એની સાથે જીવને જડી દે, ત્યાં જડી દે શબ્દ મૂક્યો, તો મહારાજ કે એનું આલોક અને પરલોકની અંદર જરૂર ભલું થાય છે. જડી દેવો આમ શબ્દ મહારાજે, તમને એમ નહીં માનતા, મહારાજની વાત એક પણ મહારાજની વાત અન્યથા કદી ન થાય. આપણી સમજણમાં ફેર હોય અને આપણે નો મને એ વાત અલગ છે, બાકી કોઈ દિન અન્યથા ન થાય. મહારાજ કે જડી દે. જડી કોને દીધો કહેવાય? તમે દાળનો ડોયો જોયો, એને વાટકીઓ અલગ હોય, ડાંડલો અલગ હોય, પછી એને જડ મારે, પછી ડાંડલો જેમ હલે ને એમ વાટકીઓ હલે. ડાંડલો આમ થાય ને તો વાટકીઓ આમ થાય, ડાંડલો આમ થાય ને તો વાટકીઓ આમ, એને જડ્યો કહેવાય. સમજાણું? એની એની આજ્ઞા નહીં, એની મરજી વિચારી, એની મરજીને ઓળખી જાય અને મરજી પ્રમાણે કાર્ય કરે, ક્રિયા કરે, ત્યારે પ્રસંગ કર્યો કહેવાય, ત્યારે જડ્યો કહેવાય. અને ત્યારે એના જીવનમાં ભાગવત ધર્મનું પોષણ થાય છે, મોક્ષનો દરવાજો ઉઘાડો થાય છે, એ વિના સંવિત ન બને. મારના શબ્દો કોઈ દી અન્યથા થાય નહીં. અવશ્ય મેં એવું ગુણ આવે આવે ને આવે જ, પણ પ્રસંગમાં ફેર હોય તો મહારાજ કે ન આવે. કેટલી જોરદાર વાત મહારાજ કરે છે. અને જેટલા જેટલા ભક્તો પૂર્વે થયા એને પણ ગમે તે ઉદ્ધત સ્થિતિ હતી, પણ જ્યારે જીવને જડ્યો છે ત્યારે ગુણ આવ્યા. અવેશી માંસના ખાનારા, દારૂપાનના કરનારા, પણ ગોપાળાનંદ સ્વામીની સાથે જીવને જડ્યો, 6-6 કલાક સુધી ધ્યાન લાગે. મુંજો સુર ખર્યું સોતા બકરીના ખાઈ જનારા બછોડિયાને, પણ ગુણાતીતાનંદ સ્વામીની સાથે જીવને જડ્યો અને મુંજો સુર પરમ એકાંતિક ભક્ત બની ગયા. કાયો સંધિ માણસને મારું ચીબડું સુધાર હરખું થઈ ગયેલું, પણ મુક્તાનંદ સ્વામીની સાથે જીવને જડ્યો તો કૂતરાને જરાક આમ પગ અડી જાય, બોકારું બોલાવે, કૂતરાને દંડવટ કરે એવો મહિમા સમજતા થયા. અને ભક્તો એક વાત બહુ સ્પષ્ટ છે, ક્યારેક સાધુ મહિમા કહીને ત્યારે શું લખાવે, એની અંદર જોડવા છે. હું તમને એવું નથી કહેતો, તમારું મન માને ત્યાં જોડાજો, પણ કોઈ સારા સાધુમાં જોડાજો, કોઈ સારા સાધુમાં જોડાજો. સારા સાધુમાં જોડાણા વિના કોઈ દી ઘડતર ન થાય, ન થાય, ન થાય. કારણ કે જ્યાં સુધી તમે સારા સાધુમાં ન જોડાવો ત્યાં સુધી કોઈ દી તમને ઘા કરીને ક્યાંય નહીં, કોઈ દી તમારે જીવનની ખોટ ક્યાંય નહીં, ક્યાંય નહીં, ત્યાં સુધી સુધરે નહીં, ફેરફાર થાય નહીં. એટલે તમે જોજો, ઘણી ફેરી સાધુમાં, જોકે એવો થોડો પીડીએર જ આખો આવી ગયો, ફરીને થોડો ટન મારતો જાય છે. જોકે એમાં તમારી ભૂલ કરતા જાજી અમારી ભૂલ છે કે જે વિશ્વાસ સાધુ પર મૂક્યો તે સાધુઓએ વિશ્વાસ થોડો ઠોકરાયો, જેને કારણે મન દગ્ધ બન્યા કે વિશ્વાસ કેમ મૂકવો. પણ એક વાત સ્પષ્ટ છે, તેમ છતાંય પણ વિશ્વાસ તો મૂકવો જ પડશે, અને કોઈ સાધુમાં વિશ્વાસ મૂકીને જીવને જ્યારે જડશું ને ત્યારે જ ગુણ આવશે. ને તો ઘણી બધી ભક્તિ કરતો નિયમ પાળતો હોય પણ સાધુ મેતો ને માણસ તમને બરડ દેખાતો, તમે જોજો રંધો મારીને લાકડા જેવો લાગશે તમને, કુણપ નહીં હોય, સમજાય? કુણપ તો હારા સાધુમાં જોડાય ત્યારે. એટલે સ્વામી કે બે હારા સાધુ ને ચાર હારા હરિભક્ત સાથે જીવને જોડવો એ સત્સંગમાં રહેવાનું ઠામ છે. ભક્તો બહુ સાચું કહું છું, હૃદયમાં શ્રીજી મહારાજની કૃપાથી મારાનો તો ખૂબ મહિમા સમજાણો છે, એને સ્થાને બિરાજમાન આચાર્ય મારનો ખૂબ મહિમા મારીની કૃપાથી સમજાણો છે, લાલજી મારનો ખૂબ મહિમા સમજાણો છે, સાધુનો પણ બહુ મહિમા સમજો છે. બહુ સાચું કહું છું, તો હું સાધુ છું એટલે જીભ પકડીને બોલું છું, કારણ કે વધારે બોલવા જાય તેમ લાગે તો એનું એનું કહે છે, એટલે જીભ પકડીને બોલું છું. બાકી બ્રહ્મરૂપ થવા માટે મહારાજ રાજી થઈ જવા સર્વે અંગે સંપૂર્ણ અંગ કરવા માટે સાધુમાં જોડાણ વિના એ અંગ શક્ય ન બને, ન બને, ન બને. કારણ કે સાધુ માં છે, સાધુ માં છે, માના પ્રસંગ વિના બાળકને નવડાઈ ધોડાઈને બાપને ગમે એવો કોઈ ન કરી શકે, માં જ કરે, સમજાય છે? માના પ્રસંગથી જેની માં મરી ગઈ હોય એ બાળકની જે દિશા થાય એ સાધુમાં હેત વિનાના હરિભગતની દિશા થાય. એ માં મરેલા બાળક કેવો હોય એવો સાધુના હેત વિનાનો હરિભગત હોય. મહારાજના શબ્દો કોઈ દિન અન્યથાનો વચન અમને પાને પાને શા માટે નત્ર મારે લખે, તમે વિચારો તો ખરા. હજુ અહીંયા મારા લિમિટમાં લખે છે, યાદ રાખજો. બાકી તે મધ્યનું ચોપનમું ખોલો અને જો તમને ફક્ત આંખની દ્રષ્ટિ હોય, આંખ ક્યારેક ધોખો આપી દે હે, પણ અંદરની દ્રષ્ટિ હોય તો તમને મોક્ષનો રાહ મળી જ જાય. મધ્યના ચોપનમાં મહારાજ એમ કે પોતાના દેહની અંદર આત્મબુદ્ધિ, દેહની સંબંધીની વિશે આત્મી બુદ્ધિ, અને ભગવાનની મૂર્તિની વિશે પૂજ્ય બુદ્ધિ, ગંગા આદિકની અંદર તીર્થ બુદ્ધિ, એવી એટલે દેહમાં આત્મબુદ્ધિ હોય, દેહના સંબંધમાં આત્મી બુદ્ધિ હોય, મૂર્તિમાં પૂજ્ય બુદ્ધિ હોય, ગંગા આદિકની અંદર તીર્થ બુદ્ધિ, એવી જેને ભગવાન એકાંતિક સંતની સાથે આત્મબુદ્ધિ, આત્મી બુદ્ધિ, પૂજ્ય બુદ્ધિ અને તીર્થ બુદ્ધિ નથી થતી, તો મહારાજ કે સ એવો ગોખરહ, મહારાજ કે એ માણસ હોવા છતાંય પણ ગધેડા જેવો છે. આમ શ્રીજી મહારાજ મધ્યના ચોપનમાં બોલ્યા છે, કહો, લખી લેજો ને, વાંચજો, બોલ્યા છે કે નથી બોલ્યા. આ મહિમા મહારાજે લખ્યો છે. અને ભક્તો એ મહિમા મહારાજ જ્યારે લખ્યો અને ત્યારે હાવ આવ ભાવડા જેવા સમય છે, ભાવડા જેવા હતા એ પણ સાધુમાં વળી ગયા. અને સાધુ વળી ગયા, ખરો સાધુ પાછો એને જ કહેવાય, એ ભગવાનમાં વળગાડી જ દે. અને એવા હજારો જીવાત્માને, લાખો મુમુક્ષ આત્માને એને ભગવાનમાં વળગાડી દીધા. કારણ કે સાધુમાં ન વળગે ત્યાં સુધી સાધુની વાતની હા ન પડે, અને સાધુની વાતની હા ન પડે ત્યાં સુધી પુરુષોત્તમ નારાયણ એ સર્વોપરી ભગવાન છે એની હા ન પડે. અને યાદ રાખજો, સાધુની જ્યારે હા પડે પછી મનમાં એમ થાય હવે મારી જે થવાનું થાય, એને કીધું છે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે, અને વચને ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન, એમ એને શંકા ન ઉપજે જ્યારે હેત બંધાય ત્યારે. એટલા માટે મહારાજ બહુ મોટો મહિમા અહીંયા સાધુનો બતાવી રહ્યા છે. મહારાજ કે અમે જ કેમ નહીં, કપિલ દેવ ભગવાને દેહૂતિ પ્રત્યે પણ કહ્યું છે, પ્રસંગ મજરમ પાશ માત્મન કવિયો વિદુહી સવે સાધુષ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. મહારાજ કે કપિલ ગીતામ પણ આ જ વાત લખી છે કે જેવો પ્રસંગ દેહ ને દેહના સંબંધીનો છે, માને જેવું હેત દેહમાં છે, દેહના સંબંધીમાં છે, એવું હેત જે દાડે ભગવાનના સાધુમાં થાય તે દાડે જીવને મોક્ષનો દરવાજો ઉઘાડો થઈ જાય, ભાગવત ધર્મનું પોષણ થાય. અને ભગવાનના ભક્તો, સંતનો મહિમા જેમ સમજો ભક્તોને સમજો, કારણ કે ભગવાનના સંબંધવાળાનો મહિમા છે. મહારાજે સંતનો મહિમા કીધો છે, ભગવદ્ ગીતા પણ કહે છે, શ્રીમદ ભાગવત પણ કહે છે, અને રામાયણ પણ કહે છે. મહારાજે માતા ભક્તિ દેવીને હરિગીતાનું જ્ઞાન આપ્યું, મા ભક્તિ કે કૃપાનાથ આટલું બધું તો કીધી સિદ્ધ થાય, આ સિદ્ધ ન થાય તો મોક્ષ ન થાય. મહારાજ કે ન થાય, મારે કે કોઈ વિકલ્પ, આ સિદ્ધ વિના કોઈ મોક્ષનો વિકલ્પ? ત્યારે મહારાજ કે છે એક, મારા તો બતાવો શું વિકલ્પ છે. અને ત્યારે મહારાજ એવું બોલ્યા, દ્રષ્ટા સ્પૃષ્ટા ન તાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સદ્ય પુંસામ ઘોગમ બહુજની જનિતમ જ્ઞંત્યે વૈસ મૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમાન યદ પદે તીર્થ જાતમ તેષા માતઃ પ્રસંગાત કિમિહ નનુ સતામ દુર્લભમ શાન મુમુક્ષુ. મહારાજ કે મારે એકાંતિક સાધુ મળે, મહિમાની સાથેના દર્શન કરે, મહિમાની સાથે એનું પૂજન કરે, મહિમાથી એને નમસ્કાર કરે, મહિમાથી એને જમાડે, ભોજિતા પૂજિતાવા. મહારાજ કે તો હામળોનું ફળ કહું. મહારાજ કે જીવના ગમે એટલા પાપ વળે, બહુ જની જનિતમ, બહુ બહુ જન્મના અઘઓઘમ પાપના ઓઘા વળી ગયા હોય તેમ છતાંય પણ તત્કાળ સદ્ય તત્કાળ નાશને પામે છે. પણ એ કયા સંત? તો કે પ્રોક્તા કૃષ્ણેન એવા, ભગવાન જેને પોતાના હૃદય તુલ્ય સમજે છે એવા સાધુ મળે. પછી કિમિહ નનુ સતામ દુર્લભમ શાન મુમુક્ષુ. મુમુક્ષુને માટે કઈ વાત દુર્લભ છે? કોઈ વાત દુર્લભ નથી. આવો મહિમા ભગવાન શ્રીહરિએ સ્વયં માતા ભક્તિદેવીને કીધો છે. અહીંયા પણ મહારાજ એવો જ મહિમા કહી રહ્યા છે. મહારાજ કે જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે, તેવો તેવો જ પ્રસંગ જો ભગવાનને એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થઈ જાય છે, એવો જ પ્રસંગ થાય. એકવાર નર્મદાને કિનારે ગોપાલન સ્વામી બિરાજમાન હતા, હરિભક્ત આવ્યા અને સ્વામીને કહે છે કે સ્વામી અમારો મોક્ષ કેમ થાય? સ્વામી કે શું મોટી વાત છે ભલામણ, જેવું તમને દેહ અને દેહના સંબંધી પુત્ર અને સ્ત્રીને બધા વાલા જેવા સાધુ વાલા થઈ જાય અને ઘર વાળું એવું મંદિર વાળું થઈ એટલે મોક્ષ થઈ જાય, બસ એટલામાં? તો ભાઈ એટલામાં જ ઓલા તો રાજીના રહેણ થઈ ગયા. ઓહો, કામ થઈ ગયું. અને વેતા થયા, નાના નાના સાધુ હતા ને સ્વામી પાસે ગયા. સ્વામીને કહે, સ્વામી અરે તૂટી મરીએ છીએ, શિયાળામાં ગોદડું ઓઢવા દો નહીં. જીવનું ત્યારે જ સારું રહે એમ છે. વિષયનો પ્રસંગ પછી જીવનું સારું રહે એ બહુ કઠણ કામ છે, બહુ કઠણ કામ છે. એટલે મોટા મોટા સંતો સિઝન શરૂ થાય ને પહેલા ખંડન શરૂ કરી દે. ગોપાળન સ્વામી કે ખંડનની તાકાત છે, વિષયને દોષને જાણતો પણ ખંડન વિદ્યા ટળે નહીં, ખંડન થાય ને ત્યારે ટળી જાય છે. કેરીની સિઝન શરૂ થાય પહેલા બે મહિના અગાઉ કથા શરૂ થઈ જાય, અણકોટ શરૂ થાય પેલા અણકોટ શરૂ થઈ જાય, એમ સમજાણું કથાનો અણકોટ. શિયાળો શરૂ થાય પેલા ગોદડા પ્રકરણ શરૂ. તૈયા જીવ માણ કરીને ભગવાનને પામી શકે એમ છે, એમને પામે એમ નથી. ઓલા નાના નાના સંતો કે સ્વામી અમે આટલું તપ કરીએ, વ્રત કરીએ, અરે મા બાપને ઠોકરાવ્યા, પરિવારને ઠોકરાવ્યા, અને સ્વામી અમારે એનું કલ્યાણ? સ્વામી કે પણ હુકામ ઉપાધિ કરો, ચિંતા છોડો ને, મેં એમને કલ્યાણ આપી દીધું. સ્વામી તમે એમને કહેવાય પણ હાવ સરળ કરી દીધું, જેવું તમને પુત્ર અને પત્નીમાં હેત છે એવું સાધુમ થઈ જાય એટલે મોક્ષ, જેવું ઘરમાં એવું મંદિરમાં થાય એટલે મોક્ષ. સ્વામી કે ઉપાધિ કરો, મેં એને સ્ત્રીમાન પુત્રમાં જેવું હેત છે એવું સાધુમ નહીં થાય, અને જેવું ઘરમાં છે એવું મંદિરમાં નહીં થાય. થાય તો કીધું ને મેં, અને અહીં હાથ મૂકો તો, અહીં હાથ મૂકો તો કેમ થાય, કેમ થાય? આમ ન હોય એમ નહીં, હોય એવા એ હોય, ન હોય એમની, પણ કઠણ તો છે જ, કઠણ તો છે જ. એવા ભગવાનના ભક્તો મારાના સમકાલીન સમયમાં હોય ને આજે હોય ને ભવિષ્યમાં થશે જને, એ તો વ્યવહાર છે. સંસારમાં રહ્યો તો બિચારા ટાઈમ ને વધારે કાઢો પડે, નહીં તો પાછું અમારે કોઠાર સમજી મીટર મૂકી બેસે, ઉપાધિ મુકાઈ જાય. એ શું કે ખબર, તમને 50-50% હેત ખરું તો એટલે કે 50% સમય હોય ને તો 6 મહિને ઘેરી રહ્યો, 6 મહિને આવી રહ્યો કે ઓલા ને ધંધો ચાલો ને શું કરવું, કારખાનું બંધ કરી દેવું 6 મહિના સુધી. પણ વ્યવહાર ભલે કદાચ સંસાર મળીને કરવો પડતો હોય, પણ શક્ય છે એવા હોય પણ ખરા જેને દેહના સંબંધી કરતા પણ સાધુ અધિક મનાણા હોય, ભગવાનના ભક્ત અધિક મનાણા હોય, ભગવાનના આચાર્ય મહારાજ અધિક મનાણા એવા ભક્ત હોય ખરા, આ દુનિયા કઈ વાંધણી હોય નહીં. મહારાજ બહુ સરસ કહે છે, મહારાજ કે તો ભાગવત ધર્મનું પોષણ થાય, મોક્ષનો દરવાજો ઉઘાડો થઈ જાય. જોકે ભક્તો મહારાજે છે ને આ બ્રહ્માંડમાં આવી એક બહુ અદ્ભુત કાર્ય કરાવ્યું. શું કરાવ્યું ખબર છે? પરસ્પર પ્રેમ બહુ જોરદાર નિર્માણ કરાવ્યો, જોરદાર નિર્માણ કરાવ્યો. મહારાજ કૌટુંબિક ભાવના જે ઊભી કરાવી એની મોક્ષ પરત વાત છે. મારને ખબર હતી આ જીવને ક્યાંય ને ક્યાંય ચોંટવા જ જોઈએ છે, આ જીવને કાંઈ ને કાંઈ ચોંટવા જોઈએ છે. આ આ આ આ હું એને કહું તો ધ્યાનમાં બે જતો અખંડ ધ્યાનમાં આંખ વીચીને બે કે પોઝિશન નથી. આના મન મન ઇન્દ્રિયો કાર્યરત રહેવા માંગે છે, સ્થિર થવા માંગતા નથી. તો ઇન્દ્રિયો અંતરકરણ કાર્યરત એને તોય મોક્ષ થાય એવું કંઈક કરવું છે. અનુલોમ વૃત્તિ રહે ને તોય મોક્ષ થાય એવું કરવું. પ્રતિલોમ વૃત્તિમાં તો મોક્ષ હોય જ, પણ અનુલોમ વૃત્તિ કરતાં કરતાં મુક્તિ જીવની થઈ એવું કંઈક કરવું છે. અને એમ વિચાર કરીને મારા સમય ઉત્સવો પ્રવર્તા આવ્યા. ભલે અનુલોમ વૃત્તિ થઈ પણ મહારાજ કે એનો સંબંધ મારો લાગુ પડ્યો, મારે કે એની પ્રીતિ હતી. તો મહારાજે પ્રીતિ અને સત્સંગમાં કરાવી જેવી. અને તમે જુઓ આપણા મંદિરોની અંદર હરિભક્તોને જે લગાવો હોય, આપણા સત્સંગમાં હરિભક્તોને જે લગાવો હોય, આપણા મંદિરોમાં આમ હરિભક્તો હેત છે ને ત્યારે ખબર ખખડી ખખડીને બહુ સાચો કહું છું. આમાં આ રસોઈ બપોર બોલતા હતા કેટલી બધી રસોઈ આવતી હતી, આમાં ઘણા બધા હરિભક્તો 1100 લખાવ્યા છે ને. 1100 અહીંયા આપ્યા પછી એને ઘરમાં 2 મહિના કરકસર કરશે ને ત્યારે 1100 વટક વળશે એવા આમાં ઘણા બધા હરિભક્તો હશે. અને તો 1100 ક્યારે લખાવે છે, હે ક્યારે લખાવે, એને કેટલું બધું ભગવાનના સાધુમાં હેત મનાવણું છે. નહીતર સાચું કહું બધું થાય રૂપિયા ન અપાય, સમજાય? બધું થાય પણ રૂપિયા ન અપાય. એ તો સ્વામિનારાયણની ઘેરે ઢગલો કરી દે, ઢગલો કરી દે. સ્વામિનારાયણ મહોત્સવ નિમિત્તે હમણાં પરમ પૂજ્ય લાલજી મહારાજ સુરત જ્યારે પધાર્યા, ત્રણ દાડાની સભા અને માઇક શરૂ થયા પછી દાનનો પ્રવાહ ચાલુ થાય, કલાક કલાક સુધી બોલનારા થાકી જાય, ત્રણ ત્રણ જણે બદલવું પડે. જેમ હારી ભેંસ હોય દોડનારને કેમ બેને બદલવું પડે, ત્યારે પૂરી થાય. એમ બબે ત્રણ ત્રણ જણા બોલે, લિસ્ટ થાકી જાય, બીજા આવે ઈ થાકે ત્રીજા, ત્યારે લિસ્ટ પૂરું થાય. આ મહિમા વિના થતું છે. હે પણ આ નિર્માણ કોણે? મહારાજે કરાયું છે. આ સંપ્રદાયની અંદર મહિમાનો ધોધ મહારાજ વહેવડાયો, મહિમાનો ધોધ વહેવડાયો. અને મહારાજે મહિમાનો ધોધ વહેવડાયો એને જ પરિણામે ભક્તજનો સત્સંગની અંદર એકતા રહી, સત્સંગની અંદર સુખ રહ્યું. તમે જો થોડો કાળ વચ્ચે એવો આવ્યો એ તો આવે, મહિમાનો બેઝ થોડોક નબળો પડ્યો જેને કારણે સંપ્રદાયની અંદર વિક્ષેપ દેખાવા માંડ્યો. ફરીવાર પાછો મહિમાનો બેઝ ઊભો થવા માંડ્યો અને મહેમાનો બેઝ ઊભો થવા માંડ્યો. તમે જુઓ પાછી કેવી એકતા આવી, કેવી એકતા આવી. કાલે જ બાલમુકુંદ મને કહેતા હતા, વડતાલ થયા મને કે ગુરુ તમે ઘણી ફેરને જ કહેતા કે આ સંપ્રદાય એક સૂત્રધાર બની રહ્યો. એમ જ છે. અમે 9 વાગે રાત્રે ફોન કર્યા આ બધા હરિભક્તોને, કહે 9 વાગે પરમ દિવસે 9 વાગે રાત્રે ફોન કર્યા, ખબર બધાને વડતાલ આવવાનું છે, હવે સુરત 9 વાગે ફોન કરે સવાર આવવાનું. પણ સવાર અમને થતો જ કેટલાક આવશે, પણ સવારે 8 વાગ્યા થતો ઢગલો થઈ ગયો કે આ એક સૂત્રધાર પણ છે એવી ને સંવિત બને. એમાંય દિવાળીનો ટાયમ, ખેડૂતોને મોસમનો ટાયમ, હીરાવાળાને હીરા પૂરા કરવાની તૈયારી હોય અને એ બધું છોડી ઢગલો થઈ ગયા. આ મહેમાનો બેજ ઊભો થઈ રહ્યો છે. અને ભક્તો આ જ આપણો વિજય બનાવશે, યાદ, આ જ આપણો વિજય કરશે. જે એકતા વધી રહી છે, જે મહિમા વધી રહ્યો છે, પરસ્પરની આત્મીયતા વધી રહી છે, વિશ્વાસ જે વધી રહ્યો છે. આજ અમને ખબર છે અમે એનાએ છીએ, તમે એનાએ છો, પણ આજથી 5 વર્ષ પહેલાં જે સ્થિતિ હતી, કોઈ વાત થાય તરત શંકા જાય, એ શંકાનું સમાધાન થઈ ગયું. આજ સંતો પર હરિભક્તોને એટલો વિશ્વાસ છે, સંતોને હરિભક્તો પર એટલો વિશ્વાસ છે, આચાર્ય માર લાલજી મહારાજને સંતો પર એટલો વિશ્વાસ, સંતોને એના ઉપર એટલો વિશ્વાસ છે. એક દાડો એવો હતો એકબીજાને વિશ્વાસ ખલાસ થઈ ગયા હતા. પણ આજ સાચું કહું ગમે એવી સૂક્ષ્મ વાત હોય, ગમે એવી, નહીં તો વચ્ચેનો ઘણો બધો ગાળો એવો ગયો, કોઈ પણ વાત આચાર્ય માર કે લાલજી મહારાજને કહેવી હોય ને તો પહેલાં જોવે કોઈ સાધુ નથી બેઠા પછી શરૂ કરે. પણ એને બદલે કોઈ પણ સૂક્ષ્મ વાતો હોય તો પાસે બેહરેને કહે, ન મળે તો ફોનમાં કહે. એ હું બતાવે તમને, વિશ્વાસ ઊભો થયો. શું થયું? વિશ્વાસ ઊભો થયો. અને ભક્તો એ જ વિશ્વાસ શ્રીજી મહારાજ આપણા ઉપર રાજી થાય એવું આપણને બધા નિમિત્ત બનાવીએ અને શ્રીજી મહારાજ કાર્ય કરશે. સમજાય? કાર્ય તો મહારાજને કરવાનું છે, બધું મહારાજ કરવાના છે, પણ આચાર્ય મહારાજ લાલજી મહારાજ સંતો હરિભક્તો બધા નિમિત્ત બનાવી સંપદાને અજોડ કાર્ય કરશે. પણ કારણ વિશ્વાસ બનશે અને વિશ્વાસનું કારણ પરસ્પર મહિમા સમજણો, એ જ કારણરૂપ બનશે. એટલે તો ગઢપુરનો મહોત્સવ ઉજવ્યો હતો ત્યારે કે પહેલાં એમ થયું કે આટલો બધો મોટો ખર્ચો કેમ થશે, પણ જ્યારે રજૂઆત થઈ, પહેલાં થોડો નાનો સમુદાય નાનો ઉજવવાની વાત હતી, પણ રજૂઆત જ્યાં થઈને મહોત્સવમાં દાનનો ઢગલો જ્યારે થવા માંડ્યો. દાન છે ને ભક્તો, રૂપિયાની મહત્તા હું તમને જ કહેતો, બરાબર યાદ રાખજો, સમજો, હું રૂપિયાની મહત્તા નથી કહેતો, હું તમને મહિમાની જ મહત્તા કહું છું. પણ રૂપિયો નીકળ્યો ક્યારે, હે, રૂપિયો નીકળ્યો ક્યારે, મહિમા સમજાણો ત્યારે. અમે પૂના જવા નતા, હવે એને મગદાળ આપેલી, એટલે પહેલાં એમ વિચાર થયો કે મગદાળ બધી પૂનાવાળા કેમ પૂરી કરશે, સત્સંગ નાનો છે. પણ ભક્તો, પૂના જેવા નાના સત્સંગમાં ગયા તો જેટલી મગદાળ એના કરતાં હવાઈ મગદાળ. હવે ખંભાત તો તમને ખબર ને, પગ મુકાઈ પોઝિશન નહોતી. એવા સ્થાનમાં 1100 મણ બટેકા, કેટલા, 1100 મણ બટેકા લેવાની વાત થઈ. લાલજી મહારાજ કે સ્વામી એક કામ કરીએ, આપણે અહીંયા કહેજો ભાઈ જેને બટેકા લખા હોય, કારણ કે સત્સંગ આપણો નાનો છે એમ, અને હજુ થોડો ભલે આમ વધ્યો છે પણ હજી જરાક ઓલું હોય તો, એટલે એવું કહેજો કે ભાઈ જેને બટેકા લખા હોય એ બધાએ આમ આવી રીતે બટેકા રાખે, એ બધાએ સીધી ગઢપુર ફોન કરી અને ત્યાં તમે લખાવી દેજો. એટલે અમે એમ જ ડિક્લેર કર્યું કે ભાઈ જ બટેકાની સેવા તમારી વિચારી છે, તો તમારે કોઈ લખાવે તો ગઢપુર લખાવે. ત્યાં તો બે ચાર ઉભા કે નહીં, અમારે અહીં નહીં લખાવવા કે. મેં બાપુજીને પછી, બાપુજી કેમ ગયું આ બધી કે આઈને લખ, મારા સાથે કહ્યું તો સારું મળો લખવા. લખવાની શરૂઆત કરી, જોતા તો 1100 મણ બટેકા. વડોદરામાં 400 મણ ગોળ જોતો હતો ને 1000 મણ ગોળ. પણ આ ગોળ એવો, તમે તો ડાયાબિટીસ વાળા ઠબકારજો, ઠાકોરજી એની હોય તેને રક્ષા કરશે, હું જાતા નહીં. ને તો ડાયાબિટીસ વાળાને એમ થાય કે આપણે તો રહી ગયા, આમાં ડાયાબિટીસ ડાયાબિટીસ કાંઈ નહીં જોતા, સમજાણું, ભૂકા કાઢજો તમે તારે. મહારાજ ખરેખર ગઢપુર મહોત્સવ મહારાજ પોતે પ્રગટ રહેવાના, જો અખંડ પ્રગટ રહીને મહોત્સવ કરાવવાના છે. ઇંગ્લેન્ડ અમેરિકા વિના નત્રે એમ કહેવાય કોઈ કામ ન કરી શકે, એવી એક લોકોની માન્યતા છે કે નહીં, હે, કે કોઈ પણ મોટું કામ કરો તો અમેરિકાનો સહાય આર્થિક લેવી પડે ને ઇંગ્લેન્ડની સહાય હોય તો જ થઈ શકે. પણ લેખ ઉપર મેખ મારી દીધો, વિનુ કાકા માર્યો કે ન માર્યો, અમેરિકાને બેઠા. લાલજી મહારાજ જરૂર ગયા, આમંત્રણ આપ્યું, પણ 1 રૂપિયો અમેરિકાથી ન લાવ્યા, 1 રૂપિયો નહીં. હરિભક્તોએ જે મંદિરમાં સભા થઈ દાન આવ્યા આપી દીધું, અને પધરામણી કરવા ગયા ને જે દાન આવ્યું, જે સેવા આવી, બધી મંડળને સુપ્રત, જે સ્થાનમાં ગયા એ મંડળને સુપ્રત, જે સ્થાનમાં ગયા મંડળ, 1 રૂપિયો ન લાવ્યા. ઇંગ્લેન્ડ ગયા 1 રૂપિયો નહીં. એમ ભક્તો એ કહેવા માગતા હતા કે ઇન્ડિયામાં પણ સમૃદ્ધિ તો થઈ છે, પણ સમૃદ્ધિની સાથે સાથે મહિમા ગજબ વધ્યો છે, એ મહિમા બધું જ પૂર્ણ કરી નાખશે. ઉત્સવનું ખાલી નથી કહેતો, બધું જ પૂર્ણ કરી નાખશે, સમજાય છે. ખરેખર મને ક્યારેક ક્યારેક વિચાર થાય, આ સંપ્રદાય વધારે વધારે ભાગશાળી કોણ હશે? તો હું એવું માનું છું, એક તો મારાના સમકાલીન સમયમાં આવેલા સંતો ભક્તો બહુ ભાગશાળી બન્યા હતા, અને મહારાજ કીધું નર્મદાના કિનારે બેઠા હતા ને સુરતથી આવતા ત્યારે, પછી મુક્તાનંદ સ્વામી કે મહારાજ કાંઈ ટીમણ કરશો, મહારાજ કે ટીમણ કરવું છે પણ પહેલાં વાત કરવી છે. હું મહારાજ કીધું ટીમણ કરવું પણ પહેલાં વાત કરી. મુક્તાનંદ સ્વામી કે સારું મહારાજ વાત કરો. પછી મહારાજ વાતની શરૂઆત કરી, મહારાજ કે આ મૂર્તિ જે તમારા દ્રષ્ટિગોચર થાય છે, એ મૂર્તિનો પ્રસંગ એક અક્ષરધામના મુક્તોને જ છે. અક્ષરધામ છે અવાંતર, મહાપુરુષના લોકમાં, પ્રધાન પુરુષના લોકમાં, વિરાટના લોકમાં, કોઈમાં પણ આ મૂર્તિ એનો પ્રસંગ નથી. મુક્તાનંદ સ્વામી કે મહારાજ અહીં કોઈને થાય તો, મહારાજ કે બસ એટલું જ સમજવાનું છે, તમને સમજાય છે. એમાં આ સંપ્રદાયની અંદર લાભ મળ્યો હોય તો મારાના સમકાલીન સમયના સંતો ભક્તોને વધારે વધારે મારે રાજી કરવાનો લાભ મળ્યો, અને પછી કોઈને જો વધારે વધારે સીજી મારે રાજી થયો લાભ મળ્યો હોય તો આ સમુદાયને મળ્યો છે, અવાંતર કોઈને નથી મળ્યો. કારણ કે સિજમારના સમકાલીન સમયમાં સમાજ અવ્યવસ્થિત જ્યારે થયો હતો, ત્યારે સંતો ભક્તોએ દાખલો કરી, સમાજને વ્યવસ્થિત કરી મારને રાજી કર્યા. અને વર્તમાન કાળમાં સંપ્રદાયની અંદર અવ્યવસ્થા જ્યારે ઊભી થઈ હતી ત્યારે આ સમુદાયે દાખલો કરી અને સંપ્રદાયને વ્યવસ્થિત કરવા મહેનત કરી અને ભગવાન સ્વામિનારાયણને રાજી કર્યા છે. માટે કહું સિજમારના સમકાલીનના લાભ ઉઠાવી ગયા. બીજો નંબર આપણો છે, એ મોજમાં રહેજો, એ મસ્તીમાં રહેજો. એની પછી ખબર હોવી જોઈએ, સમજાણું, ખબર ન હોય તો મજા ન આવે. ખબર તો હોવી જોઈએ ને, અહંકાર ન હોવો જોઈએ પણ કેફ તો હોવો જોઈએ ને, હે, અહંકાર ન હોવો જોઈએ પણ કેફ તો, કેફ વિનાનો માણસ તો તમને જોવોય ન ગમે. જોજો ને તમે કાળો મીંદડા જેવો, તમે મોઢું બગાડી બેઠો હોય તો આપણને, આપણે સામે જોઈએ તો આપણને શોક વેપી જાય, બોલો. અહંકાર ન હોવો જોઈએ પણ કેફ તો હોવો જોઈએ ને, આનંદ તો હોવો જોઈએ ને. ભક્તો ખરેખર ભાગ્યશાળી બન્યા છે. એટલે મહારાજ જે વાત અહીં કહી રહ્યા છે ને એ સ્થિતિ આજ નિર્માણ થઈ રહી છે. અહીંયા મહારાજ ભલે સંતોનું માધ્યમ લઈને સંતોનો મહિમા કહી રહ્યા છે, પણ જેમ સંતોનો મહિમા છે એમ આચાર્ય માર લાલ મારનો અને ભગવાનના ભક્તનો મહિમા છે. અને બધાનો આપણે સમજતા થયા છીએ એ જ આપણું જમા પાસું છે, એ જ આપણો પ્લસ પોઈન્ટ છે, અને એ જ શ્રીજી મહારાજને રાજી કરવાનું મુખ્ય માધ્યમ છે. નતર આ દિવાળીના સમયમાં દિવાળી તો છોકરા છોડવા ની ઘર છોડવું કઈ જેમ તેમ વાત છે, હજારો ભક્તો તેમ વિચારો ખરા, અને અહીં હખ લેવા દે નહી. ઘડીક બિચારા એમ થાય લાવો જરાક લાંબો થઈ આવું, કોક ને કોક આવીને ઘૂસતા હાલો હાલો હાલો. આજ તો તમને એમ હતું ને આજ મોડા ગયા એટલે નહીં આવે, અને તેમ છતાંય આજે સમુદ્ર એનું કારણ શું? એનું કારણ મહિમા છે. સાચું કહું આપણને છે ને હવે ઓરિજિનલ ભૂખ જાગી છે, કૃત્રિમ ભૂખ નથી રહી. હું જાગ્યું છે ઓરિજિનલ ભૂખ જાગી છે. નતર છે ને કૃત્રિમ ભૂખ અને ઓરિજિનલ બે પ્રકારની ભૂખ આવે. નિરોગી હોય ને માણસ નિરોગી થવાનું થાય ને ત્યારે ઓરિજિનલ ભૂખ મળે જાગવા, અને નિરોગીનો રોગી હોય ત્યાં સુધી એને ભૂખ જગાડવા માટે ટીકડી આપે અને ભૂખ જાગે એટલે ખાય, પછી ડૉક્ટર એને પૂછે હવે તમને ભૂખ લાગે છે, તો ડૉક્ટર સાહેબ દવા લમ તો ભૂખ લાગે છે, ને તે નથી લાગતી તો હજી લેવી પડશે. શું કહે? હજી લેવી પડશે. તમે જોઈ જોજો દવા બંધ થાય ને ભૂખ લાગે તો પછી તમારે તપાસ કરીને જરૂર નથી, તમે નિરોગી થઈ ગયા. વાત સમજાય? અત્યારે ઓરિજિનલ ભૂખ જાગી છે. નતર પહેલા વચ્ચે ગાળો કેવો ગયો તો ખબર? એ હરિભક્તો આવે એને ખૂબ આમ આમ એના વખાણ જ એકલા કરવાના, બીજું કાંઈ નહીં. એને વખાણ કરીને હાર પહેરાવાના, એને ચા પાવાની, ઘાટી રાબડા જેવી કરીને કોફી પાવાની, એને પર્સનું પેકેટ બાંધી દેવાનું, ત્યારે એ પાછો ફરી વાર આવે અને તો જ આવે પાછો. એ કૃત્રિમ ભૂખ ન કહેવાય. આવે ને ભૂખ જાગી પણ કેવી? કૃત્રિમ ભૂખ. આજ હાર પહેરાવો તોય ભલે, ન પહેરાવો તોય ભલે, ઉતારો હારો આપો તોય ભલે, નબળો આપો તોય ભલે. હજી કહું છું, માનો કોકને હારો ઉતારો બા, કોક નબળો ગયો, પણ હજી એમ થાય કે મને બરાબર ઉતારમ જાય તો હજી કૃત્રિમ ભૂખ છે, હજી ઓરિજિનલતા ઉપર જવું પડે. ગમે ત્યાં અરે કદાચ મને બિલ્ડિંગમાં ઉતારો મળે તોય ભલે, અને કદાચ વાડીમાં આપે તોય ભલે, વાડીમાં આપે તોય પણ મને એટલું સુખ આવે. બાકી હજી કહું છું, માનો બિલ્ડિંગમાં ઉતારો આપ્યો એમ કીધું તમે ખાલી કરો અને તમે વાડીએ જવાનું છે ને આ બાજુ આવવાનું બદલે ઓલી બાજુ ઉપડ્યા થાય, હો કૃત્રિમ ભૂખ હોય તેમ થાય, આ બાજુ ઓલી બાજુ સીધા સ્ટેશને. ઓરિજિનલ ભૂખ જાગે અને મોજ તો જ આવે, અને નિરોગી માને જન્મ મરણના ફન થકી તો જ પાર થવાય. જો ઓરિજિનલ આપણને ભૂખ જાગે, ભગવાનના ભક્ત ઓરિજિનલ ભૂખ જાગે એવો પ્રયાસ કરજો. અને આપણને તો જાગવી જ જોઈએ, કારણ કે આપણને બધું ઓરિજિનલ મળ્યું છે. હું આપણી પાસે નકલ છે તમે કહો ખરા? એક વસ્તુ નકલ બતાવો. દુનિયા ગમે એટલા ભૂંગળા વગાડતી હોય પણ એની પાસે ક્યાં ઓરિજિનલ? આપણી પાસે મહારાજ સર્વોપરી ભગવાન હોય, એના સ્થાપેલા દેવો, એના સ્થાપેલા આચાર્યો, અને એના માધ્યમથી દીક્ષા પ્રાપ્ત કરેલા સંતો, એના માધ્યમથી મંત્ર લઈ અને સત્સંગી સંજ્ઞા ધરાવતા હરિભક્તો, શ્રીજી મહારાજ એના પોતાના મસ્તક ઉપર ઉંચકીને જે ગ્રંથને ઉંચકે એવા એવા શાસ્ત્રો, પોતાની હાથે કલમ ઉઠાવી શિક્ષા પત્રી, અરે પોતાના સ્વમુખના શું નથી આપણી પાસે? શું નથી આપણને ખબર જ નથી આપણે શું છીએ. જેમ અબજોપતિનો દીકરો હોય પણ 1.5 મહિનાનો હોય, પછી પાણીમાં હૂતો હતો ટેં ટેં કરતો હોય, એને ખબર નથી હું કોણ છું. પણ જ્યારે ખબર પડે 18-20 વર્ષનો થાય, પછી એને આલમાં ચાલમાં બધે કેફ જણાય. એમ ભક્તો જેમ જેમ આપણી ઉંમર વધવા માંડી ને એમ એમ કેફ મળ્યો હોય. અત્યાર સુધી આપણે 1.5-1.5 મહિનાના હતા, માફ કરજો, ધોળાવાળા 1.5-1.5 મહિનાના જ હતા. રજી ભગત શું કહો? રવિજી ભગને તો માણ મોટા કર્યા, કોઈ રીતે મોટા જ નથી થતા, કેટલું દૂધ પાય. સાચું ખોટું? વધતા જ નતા. બહુ સરસ મહારાજ વાત કરી. મહારાજ કે જ્યારે મહિમા સમજાય છે ત્યારે મોક્ષનો દરવાજો ખુલ્લો થઈ જાય, ભાગવત ધર્મનું પોષણ થાય છે. પછી શુક મુનિએ પૂછ્યું છે, ગમે તેવો આપતકાળ પડે અને પોતાના ધર્મમાંથી ન પડે તે કયે લક્ષણ કરીને ઓળખાય? ગમે તેવો આપતકાળ પડે ને તો પોતાના ધર્મમાંથી ન ડગે એ કયા લક્ષણ કરીને ઓળખાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપદકાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહીં. માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો ધર્મ દ્રઢ રહે અને તેનો સત્સંગ પણ દ્રઢ રહે. આટલમ હું એનો ધર્મ દ્રઢ રહે. અને નાનું વચન છે કે મોટું વચન છે, મારના પ્રત્યેક વચન મહત્વના છે એમ માનીને મારના વચનને જે અનુસરે મહારાજ કે એનો ધર્મ દ્રઢ રહે. તમે જો દેશકાળ છે ને આપતકાળ છે, દેશકાળ છે ને આપતકાળ છે, એ હાવ તળિયે જ વ્યા જાય. સમજાણું? ધર્મ કોણ પાળી શકે? મારીની આજ્ઞાની સામે જેને અનુસંધાન એના જન્મમાં ધર્મ રહી શકે. ને તો થોડો ઘણો દેશકાળ તો હાલતો જ હોય. દાખલા તરીકે સીજ મારે આજ્ઞા કરીએ કે સંતોને મેળાવીને જમવું, બરાબર, દાળ ભાત છે આ રોટલી મેળવીને જમવું. એમાં મારે એક વાત એ બતાવી, મહારાજ કે માંદા સાધુ જુદું જુદું જમે તો વાંધો નહીં. તો એવું તો થોડું ઘણું ન હાલતું હોય, ક્યારેક શરદી થઈ ગયું, ક્યારેક માથું દુખતું, ક્યારેક પેટમાં દુખતું હોય, ક્યારેક કળતરાય હોય. આ તો આપતકાળ છે, મારીની આજ્ઞા છે તો રે ભેગું કરીને જમવાનું રે ખરું. શું કહો તમે? ન રે, સમજણું વયું જાય એ તો જ રે. કે એ તો બધું હાલતું હોય એમ જો ગણકારશું તો ધર્મ પડશે નહીં. એવો વિચાર જેને એને ધર્મ રહી શકે. અને તમારે પણ તો જ રે, બહારનું ખાવાનું બંધ ક્યારે રે? તમને એમ વિચ ન એમ થાય હવે રાજકોટ એ ખવાનું ભાઈ 7 વાગ્યા ગયો તો ને 2 વાગ્યે પાછો હોય પછી શું કરું, પછી ફાફડા ખાધા, એમ ધર્મ રે? હે માવ ભગત રે? ન રે. જેને એમ હોય કદાચ 8 કે 12 કલાક ભૂખ્યો રહો તો કઈ મરી ન જાઓ. અને જો યાદ રાખ, મારના સમકાલીન સમયમાં આજ્ઞા પાળવી જેટલી કઠણ તેના કરતા અત્યારે ઘણી સરળ છે. તે દાડે બિચાર ભૂખ્યો તે જાય ક્યાં? અને અત્યારે તો તમે જેટલા તમે જેને દેશકાળ સમજો છો ત્યાં ત્યાં વધારે સાનુકૂળતા છે. બોલો, આજ તો ભારતમાં રહો કે વિદેશમાં જાઓ ક્યાંય દેશકાળ નથી. તમે અમેરિકામાં જાઓ, ઇંગ્લેન્ડમાં જાઓ, કમી દેશમાં જાઓ તો તમને ફ્રૂટ્સ તો મળવાનું છે, મળવાનું છે ને મળવાનું છે. અનફૂટથી તમે માંદા થાવ, ખાજા થાવ. હજ બોલો જી, ભલા માણા માંદો માણા થાય ને ત્યાં ડૉક્ટર કે તમે ફૂટ ખાજો, થાજા થાજો, તો હાજો તો માંદો ન જ થાય, હાજો તો માંદો ન જ થાય. પણ આ જીભડી હક લેવા દેતી નથી. અને યાદ રાખજો, વર્તમાનની અંદર પણ જીભડીનું વર્તમાન જે પાળવું એ બધાથી ગહન છે, બધાથી કઠણ છે. સર્વે ઇન્દ્રિયાણિ જીયાની રસના તો વિશેષતઃ, મારે કે બધી જીતવી પણ રસના તો વિશેષ કરીને જીતવી. અને વિશેષ કરીને જીતે, રસના જીતાય તો બધી ઇન્દ્રિયો જીતાય. ભગવાનના ભક્તને બ્રહ્મચર્ય આદિ દ્રઢ કરવાનું છે, પણ એમાંય પણ રસના ઇન્દ્રિય જેટલી જીતાય એટલું જ બ્રહ્મચર્ય આદિ પણ સિદ્ધ થાય. માટે રસના ઇન્દ્રિયને તો જીતવી જ રહી. બાકી તમે જરાક રાજકોટ જાઓ, કાડાવાળા જાઓ અને ઝાપટી લો, આમ તો કઈ ખાતો નથી પણ પીઝા ભાળી ગયો, હા બહુ સરસ કામ કર્યું, સરસ. નાની મોટી આજ્ઞા ઉલ્લંઘન ન કરે મહારાજ કે એનો ધર્મ દ્રઢ રહે, ને તો ધર્મ દ્રઢ રહે નહીં. એક ભગત તો કે સ્વામી વાત સાચી, કે હું શું કરું ખબર, કે મારીની આજ્ઞા છે ને કે જો આપણે વટલું ને વટલાવું નહીં, જ્યારે ન ખપતો ને ખાઈએ તો ચાંદણ કરવું પડે. હું સ્વામી દરેક ચાતુર્માસમાં કે દરેક શિયાળો પૂરો થાય એટલે તરત ચાંદણ કરી નાખું. એમ કેમ? શિયાળાને ચાંદણ એ કે 4 મહિના છે ને જમવાનું નહોતું આવ્યું એટલે જવું જ પડે, કે 4 મહિના બધે જમ્યા હોય ને પછી ચાંદણ કરી નાખું, કે માળો આ તો લાડવા ખાય ને ડાયાબિટીસની ટીકડી લે. બોલો, મહારાજ કે નાની મોટી આજ્ઞા લોપી ન શકે એનો ધર્મ દ્રઢ રહે. નાની આજ્ઞા મોટી આજ્ઞા એની સામે જેની ખટક છે એનો ધર્મ દ્રઢ રહે. યાદ રાખજો ભગવાનના ભક્તો, ધર્મ દ્રઢ રાખવા જશો ને ત્યારે આપણને દુનિયા જડ કહેશે, કહેશે ને કહેશે જ, જગત જડ જ કહેવાનું. શું કહેવાનું? જોકે ભક્તો આજે આનંદ થાય છે કે તમે તો વડીલો છો, ઉંમર લાયક છો, પણ સત્સંગનો આ સત્સંગની ભર જોવાની આવી રહી છે. તમને બતાવું, આજે યુવાનો કોલેજનો સારી સારી ડિગ્રીઓ પ્રાપ્ત કરનારા કોલેજમાં જાય ને કપાળમાં તિલક ચાંદલો કરે અને માથામાં શિખા રાખે, ધન્યવાદ છે. હું તો કહું લાખ લાખ ધન્યવાદ છે. એને જોઈ મારનું મુખારવિંદ મલક મલક મલકાતું છે કે જે કરવા માટે ધરા પર હું ગયો તો એ કાર્ય થઈ રહ્યું છે. આ સભાની અંદર બેઠેલા આબાલુરુ તમામને કહું છું કે જિંદગીમાં તિલક ચાંદલા વિના કદી નહીં રહેશો, પૂજા કરીને કદી નહીં રહેશો, અને શિખા રાખજો કોઈ કાંઈ તમને નહીં બગાડી નાખે. ફરી જાત શિખા ભગવાનના ભક્તનું હોવી ચોટલી હોવી જ જોઈએ, જેટલા ન રાખતા ફરી જાત રાખજો. હમણે ઇંગ્લેન્ડમાં જેને મેં આવ્યા, પણ યુવાન્યા અહીંથી જે ગયેલા છે યુવાન્યાઓ ભક્તો, ત્યાંય પણ બિચારા બબ્બે કામ કરે. એક તો સ્ટુડન્ટો, બધા વધારે સ્ટુડન્ટો છે, સ્ટુડન્ટો છે એટલે એને ભણવા જવાનું, પાછું એ ભણવાનો ખર્ચ કાઢવા માટે નોકરીએ જવાનું, એની પાસે 5 મિનિટ એવી નથી કે બેસીને બિચારા સત્સંગ કરી શકે. એ બધા કે સ્વામી અમે બધું શું કે લેપટોપ શું બોલું શેમાં કે આઈપોડમાં કથાઓ નાખી દીધી છે, અને સ્વામી અમે જતા આવતા રસ્તામાં કામ બસમાં જવાનું પછી પોતાનું પ્રાઇવેટ વાહન તો હોય નહીં, અમે આઈપોડમાં કથાઓ બધી નાખી દી, આઈપોડમાં જાતા ને વર્તા સાંભળીએ, પણ હૃદય અમે જોયા તો આનંદિત થયા કે સાબાશ એવા દેશમાં ગયા પછી સ્ટુડન્ટ. અને સ્ટુડન્ટ હોય એ નોકરી કરતો હોય એટલે પરવસ્થન જવું પડે, એક તો પાછી નોકરી કરવા જવાનું કોકની ઘેરે જમવા, આટલી પરવસ્થતા પછી પણ ઇંગ્લેન્ડની ધરા પર ભગવાનની સાક્ષીએ કહું છું, તિલક ચાંદલાની સાથે શીખાવાળા યુવાનો જયારે જોયા તેમ સાબાશ 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 એમ. વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ કોલેજનો અને અમેરિકા ઇંગ્લેન્ડના કોલેજનો, અને તેમ છતાંય શીખા અને તિલક ચાંદલાવાળા જે, ત્યારે એમ થયું કે હવે શ્રીજી મહારાજે દ્રષ્ટિ ફેરવી છે, હવે શ્રીજી મારે નક્કી નિર્માણ કરવાનું નક્કી કરી નાખ્યું છે, આ સંપ્રદાય અદભુત મારે નિર્માણ કરવું છે. માટે કહું છું પ્રત્યેક વિદ્યાર્થી હોય કે નોકરિયાત હોય કે ધંધા, પ્રત્યેક વ્યક્તિ શિખા તિલક ચાંદલો રાખવો જ જોઈએ, ત્યારે આપણે શ્રીજી મહારાજ માટે કુરબાન થયા કહેવાય. અને આપણે જ્યારે શ્રીજી મહારાજ માટે કુરબાન થશું, જગતની લાજને મૂકશું, ત્યારે આપણી લાજ રાખવા માટે શ્રીજી મહારાજ પોતાની લાજ છોડશે. કોઈ એમ કહેશે કે આવડો સામાન્ય મળે એની હાટું તમે ધક્કો ખાધો, મહારાજ કહેશે તને સામાન્ય લાગે છે પણ દુનિયાની લાજ એને મારા માટે છોડી હતી, માટે અક્ષરધામમાંથી અને માટે આ પૃથ્વી પર આવવા માટે મને જરાય લાજ નથી આવતી એમ મહારાજ કહેશે. એમ માટે તમામ વિદ્યાર્થીઓને કહું છું, તમામ હરિભક્તોને કહું છું, પ્રત્યેક હરિભક્તો અવશ્ય મેં તિલક ચાંદલો રાખજો, મારીની આજ્ઞા છે. અને પ્રત્યેક ભક્તોને કહું છું, ગ્રસ્થ હોવા છતાંય પણ પોતાની નારી સિવાય ક્યારેય પણ બીજી નારીની સામે દ્રષ્ટિ ઊંચી ન થાય, જે મન ક્યારેય પણ એવા જવું ન જોઈએ. હું ભગવાન સ્વામીનું આશ્રિત છું એમ અખંડ અનુસંધાન રહેવું જોઈએ, કારણ કે મારે ને રાજી કરવાના છે. આપણે મારે કે નાનું મોટું વચન લોપી ન શકે ત્યારે અમને રાજી કરી શકે. કોને રાજી કરવાનું તમે વિચારો તો ખરા, ભલા મારા એક સરપંચને રાજી કરવાનું તે હાથ જોડી ચપ્પલ તોડી નાખો તે રાજી થાય, બોલો એક સરપંચ સામાન્ય, નહીંતર 5 વર્ષ પછી પાછી એને ચપ્પલ તોડવાનો તોય માળો રાજી ન થાય, બોલો એમ સમજાય. તો કેવડા મોટા ભગવાન, એને જયારે રાજી કરવાનું હોય એ કેમ રાજી થાય, એની આજ્ઞાનું પાલન જયારે કરીએ ત્યારે એ રાજી થાય. માટે ભગવાન જગતની લાજને છોડજો, જગત દુનિયા શું કહે છે એની પરવા કર્યા વિના મારા રાજી થાય અનુસંધાન રાખજો. મહારાજ કે આવું જ એને અનુસંધાન હોય એનો ધર્મ દ્રઢ રહે. ઇતિ વચનામૃતમ પ્રથમનું 54મું